સ્વાર્થ ને પરમાર્થ આ જીવન સાથે વણાયેલા છે જીવતા સુધી. પણ ભગવદ ભક્તિ અને એને પ્રાપ્ત થનારું જે જ્ઞાન સમજણ એ સાચો સત્સંગ છે. હૃદયમાં ભગવત સાનિધ્ય રાખી ભગવાનની સમીપમાં રહી અને આ જે સમજ છે એને પચાવવાની. એમ થાય કે ભગવાનની સમીપમાં કઈ રીતે રહેવું, ભગવાન તો જડતા નથી, દેખાતા નથી, એની પાસે રહેવું કેવી રીતે? તો એક જ પ્રાર્થના કે મેરે ઉર વસીએ અશર, વસીએ અશર. આપણે મનોમન ગુરુ મહારાજના ભગવાનના ચરણોમાં રહીએ અને ભગવાનની સ્મૃતિ આપણા મનની અંદર રહે. મેરે ઉર વસી, આપની બધી સ્મૃતિ મારામાં રહો અને અમારી બધી જ વૃત્તિઓ આપના. મુજ જીવનની સર્વઝરણી વહો એવી નિત્ય દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર. મારી બધી જ વૃત્તિઓ આપણાની અંદર જ સમાઈ જાય. જેમ નદીઓ બધી સમુદ્રમાં સમાઈ જાય પછી પોતાની જાતને જુદી જોઈ જ ન શકે, અનુભવી જ શકે નહીં, માણી. એમ આપણી વૃત્તિઓ પણ જો ભગવાનની અંદર વિલીન થઈ જાય તો આપણે જુદા રહી શકતા. અને ભગવાનની સ્મૃતિ સતત આપણી અંદર, તો આમ જીવનમાં રોજનું રોજ ભગવદ સાનિધ્ય આપણે માણી શકીએ, ભગવદ સ્વરૂપ સુધી આપણે પહોંચી શકીએ. અહીંયા કહ્યું જાનીય જબ જીવ જગ જાય. જાગૃત અવસ્થા ક્યારે આવે? માણસ જાગતા છતાંય ઊંઘતો હોય, સમજતો હોવા છતાંય અવળે માર્ગે જતો હોય. તો જાગૃત અવસ્થા કઈ? જાગીએ છીએ પથારીમાં નથી માટે જાગૃત છે એમના માટે. માણસ ઘણી જડતાથી ઊંઘતો હોય છે અને પોતાને ખબર નથી હોતી કે રસ્તો સાચો કયો ને ખોટો. કદાચ સાચો રસ્તો સમજાવવામાં આવે તો પણ ગળે ન ઉતરે. આજના જુવાનિયાને કે ભાઈ ગુટકો કે તમાકુ ના ખાઈ શક્યા, વ્યસન તરફ ના જઈ. સત્ય ઘટના વાત સમજાવવામાં આવતી હોય તો પણ એને ખાયા જ કરે, ખાયા જ કરે. જયારે બધું જ ખરીદેલું ઘરની અંદર બહુ પીપલું ભરાય, વ્યસન ખૂબ ખરીદ્યા હોય, ખૂબ ખરીદ્યા હોય અને પછી અંદર નાખ નાખે ભરાય તો ખરો ને? ત્યારે ઘરમાં પીપલું ભરાય એમ વ્યસનો નાખતા નાખતા આ પીપલું ભરાઈ જાય, પછી બહાર આવે ભાઈ હવે તે વખતે જાગે, ઓહ આ કઈ ભૂલ ખાધી, ઓપરેશન તો કેન્સર થઈ ગયું, જલ્દી કઈક ઉપાય કર, હવે નહીં ખાવ. જાનીએ તબહી જીવ જગ જાગ્યા. જ્યારે વિષયો તરફથી વ્યસનો તરફથી વૈરાગ થાય, ક્યાં ખોટું? હું તો શરીરથી લથડી ગયો, પગ ગયા, લીવર બગડી ગયું, હવે કોઈ બચવાનો ઉપાય, જીવવાનો ઉપાય નથી, ડાક્ટર પાસે જાઓ, બંધ કરો, હા જરૂર જાનીએ તો ભાઈ જીવ જગ જાય જબ સબ વિષય વિલાસ વિરાગ. આ વ્યસન અને વિલાસ વાસનાઓ એના તરફથી વૈરાગ્ય થાય ત્યારે જ સમજવાનું કે આપણે જાગ્રત થયા. બાકી તો જાગતા છતાંય ઊંઘતા એ વ્યસનો એ વિકૃતિઓ એ વાસના જીવનમાં ઠલવાતી જોઈ અને જીવન ખાલી થતી જતું. એટલે ભર્તુહરિએ કહ્યું છે ને ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભોગો આપણને ભોગવતા નથી પણ ભોગો આપણને ભોગવીને ચાલ્યા જાય. હાવ નીચોઈ નાખી સત્વહીન શરીર જીવન કરી નાખે પછી સામે પડ્યા હોય તો ભોગવવાની ઈચ્છા થાય નહીં. આપણને નીચોઈ નાખ્યા શું રહ્યું હવે? ભોગોની અંદર સ્વાદ જ નથી. એમ નિરસ થઈ જાય તે પહેલા જાનીએ તવહી જીવ જબ, તે પહેલા જાગૃત થઈ જાય અને પોતાની જાતને સમજી લે કે આ મને નુકસાનકારક છે, આ મારું અધઃપતન કરનાર છે, મારી દુર્ગતિ કરનાર છે. બધું ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માદ એતત ત્રયમ ત્યજેત. આ ત્રણને છોડો. તે ત્રણેય નરકની અંદર લઈ જઈ નાખવા વાળા દ્વાર પ્રવેશ દ્વાર છે. પ્રવેશવાનું જ આપણે ભક્ત એની અંદર વ્યસનની અંદર વાસનાની અંદર અને વિકૃતિઓની અંદર આ ત્રણ દ્વારમાં પ્રવેશી ગયા એ પછી અંદર નરકનું જ નરક. જાનીએ જ ભાઈ જે જાગ્રત છે એ આનાથી દૂર. આપણે વ્યસનથી જાગ્રત છીએ, વહેલા ઉઠીને આવીએ છીએ એટલે સમજાય કે રાત્રે વહેલા સુઈ ગયા છે. જે સવારે કેટલા વાગે ઉઠે છે એના ઉપરથી ખબર પડે એ માણસ કેવો. વિકૃતિઓ એની પાસે ના આવે, સંયમ હોય જ તો જ વહેલો ઉઠે. એટલે વહેલા ઉઠવું એ પણ એક જાગ્રત અવસ્થા છે. વહેલા ઉઠીને જઈ જે કઈ સ્મરણ સત્સંગ ભજન પાઠ કલ્યાણ સમયનો દુરુપયોગ થતા બચ અમે આવો ભાવ તબહી જીવ જબ જાગ ત્યારે એ જાગ્રત થયેલો સમજવાનો અહીંયા. બાકી તો કોણ જાગે છે એ જગે જાગ જાગ્ય જામ જોગ પરમારથી પ્રપંચી પ્રપંચી અને વિયોગ આટલા જાગતા હોય. એક તો જાગીએ જોગી પરમાર્થ, પરમાર્થને પ્રાપ્ત કરવા વાળો એક જોગી જાગે છે અને બાકી પ્રપંચીઓ અને વિયોગીઓ જાગતા હોય. ગમે એટલી ગોળીઓ ખાય તો ઊંઘ ના આવે. મગજમાં એક ભૂત એવું બેસી જાય ને, તમે સુઈ ગયા હો બધી સુવિધાઓ હોય છતાંય ઊંઘ ના. એ જાગેલા અને એ નિરાતે પ્રભુ સ્મરણ કરતો ભગવાનના ખોળામાં માથું મૂકીને ઊંઘી જાય, એક મિનિટની અંદર તો ખબર એ ના. એ ઊંઘ તો છતાંય જાગ્રત છે અને આ બધા પ્રપંચી અને વિયોગી જાગતા છતાંય ઊંઘતા. એટલા માટે તુલસીજીએ કહ્યું કે જાગેલો કોણ જાનીય જબહી જીવ જગ જાય. જાગેલો કોણ આમાંથી જે બહાર નીકળી જાય એ તો જીવનની રમતોના કુંડાળાની અંદર રહીશું ત્યાં સુધી દોડાદોડ કરવી પડશે. પણ કુંડાળાની બહાર નીકળી ગયા એટલે ઉભા રહીને જોયા કરો કોણ કોણ દોડે છે ને શું કરે છે. બહાર નીકળી ગયા એટલે માત્ર જોવા વાળા તરીકે દ્રષ્ટા એને કશું. આમ હોય વિવેક મોહ
ખબર,
વિવેક આવવો જોઈએ. જો વિવેક ના હોય જીવનની અંદર તો માણસની સમાજમાં ને ઘરમાં જ કિંમત થઈ જાય કોડીની, કે વિવેક વગર નો મળે. તો વિવેક તેવું કે શું હશે? એ વિવેક વડે માણસની કિંમત અંકાય. જેમ ઘરેણું હોય કે કોઈ ઝવેરાત હોય તેની કિંમત અંકાય, પણ જીવનની અંદર આ વિવેકરૂપી ઘરેણું શું હશે, કેવું હશે, એમાં માણસની કિંમત વધતી જાય. તો હોય વિવેક, જો વિવેક હોય ને તો જ જે મોહ છે, આસક્ત અજ્ઞા, જે ખોટી વૃત્તિઓથી કઈ પણ જગ્યાએ આપણે ચીપકી પડીએ છીએ, ચોંટી પડીએ, એનું નામ છે મોહ. સુખ મળશે, આનંદ આવશે, મજા આવશે એમ કરીને જ્યાં વળગી પડીએ છીએ, જાણે અજાણે ઉતાવળે આવેશની અંદર નિર્ણય લઈને ત્યાં જ્યાં વળગીએ છીએ ત્યાં એને માત્ર મોહ કહેવામાં. સમજણ પૂર્વક વિવેકથી વિચાર કરીને આ સાચું છે કે નહીં અને ખોટું કહેવાય કે નહીં એ પ્રમાણે પૂરેપૂરો સમજે એનો વિવેક હોય વિવેક મોહ, તો જ મોહ શું છે એની ખબર પડે. બાકી આસક્તિ એ જેમ દીવાના અજવાળાને જોવે ને પતંગિયાને જીવડા દોડે ધસમસતા, બહુ સરસ અજવાળું છે, બહુ સુંદર દેખાય છે, બહુ ઝગમગે છે, અને એ પતંગિયું દોડ્યું સીધું દીવાને વળગી પડ્યું, ત્યાં સ્થળ પ્રાણ જીવન ગુમાવી દે. એમ પતંગિયાની માફક ચાચિક્ય જોઈને દોડનારા પોતાની જાતને ગુમાવી દેતા. તો મોહ આસક્ત એ આ પ્રકારની છે. હોય વિવેક, જો વિવેક હોય તો જ માણસ આ આવેશ ને આવેગમાંથી બહાર નીકળી મોહ થી આસક્તિથી એ બચી શકતો હોય. અને એમાંથી બચે ભગવાનના ચરણમાં અનુરાગ ક્યારે હોય? ક્યાં તો બે હોય, હૃદયની અંદર સ્થાન એક જ જણને બેસવાનું હોય. જ્યાં રામ ત્યાં કામ નહીં, જ્યાં રામ ત્યાં કામ નહીં, રામ ત્યાં કામ, દોનું બે એક જગ્યાએ ના રહી શકે. રવિ રજની એકઠા, જ્યાં કામ નહીં ત્યાં નહીં રામ, જ્યાં રામ નહીં ત્યાં કામ, રવિ રજની દોનું ના બસે એક એક જગ્યાએ. સૂર્ય કે રાત્રિ બે સાથે ના હોય. એમ મોહાંધ પણ એવો એ જ પ્રકારનો છે. જ્યાં ભગવાન હોય ત્યાં મોહ ના હોય, જ્યાં મોહ હોય ત્યાં ભગવાન ના હોય. તો આ રીતે તબ રઘુનાથ ચરણ અનુરાગ, અને એ રીતે ભગવાન હૃદયમાં આવીને બેસે તો ચરણમાં અનુરાગ.